خادم استعملته.
بسم الله الرحمن الرحيم. பலசீன மக்களுக்கு மக்களின் நிலையை உணர்ந்து இன்று இந்த விவாதத்தை இங்கே கொண்டு வந்தமைக்கு எனது நன்றிகளை தெரிவித்துக் கொள்வதோடு உண்மையிலே மிகவும் வருந்தத்தக்க ஒரு விடயம்தான். தொடர்ந்து நிராயுதபாணிகளாக இருக்கின்ற பலஸ்தீன மக்களுக்கு எதிராக இந்த இஸ்ரேலுங்கிற காட்டு மிராண்டித்தனமான ஒரு ஆட்சி, அந்த நாட்டுடைய ஆட்சியாளர்கள் தொடர்ச்சியாக அந்த மக்களை எவ்வாறு கொண்டு குவிக்கிறார்கள் என்பதை உண்மையிலேயே ஜனநாயகம், அதே போல மனிதத்துவம் என்று பேசுகின்ற மேற்குலக நாடுகள் பார்த்தும் பாராமலும் இருந்து இன்று கிட்டத்தட்ட 35,000-40,000 உயிர்களை இழக்க வேண்டிய ஒரு நிலைமைக்கு இன்று அந்த பலஸ்தீன மக்கள் வந்திருக்கின்றார்கள். இது சம்பந்தமாக எடுக்க வேண்டிய, அதாவது ஐக்கிய நாடுகள் அமைப்போடு ஐக்கிய நாடு அமைப்பு எதற்காக உருவாக்கப்பட்டுச்சோ அந்த நிலைமையும் அதுக்குரிய அந்த அந்த அதை செய்யக்கூடிய ஒரு திராணியற்ற நிலைமையில தான் இன்றைக்கு ஐக்கிய நாடுகள் அமைப்பு இருக்கின்றது. அதை விட்டுவிட்டு துணிச்சலான சில நடவடிக்கைகளை எடுத்து அப்பாவி மக்களை பாதுகாக்க வேண்டிய பொறுப்பு ஐக்கிய நாடு அமைப்புக்கு இருக்கிறது என்பதை நாங்கள் இங்கு கூறிக்கொள்வதோடு அது சம்பந்தமாக குறிப்பாக தலைமையகம் உறுப்பினர் அவர்களே, இந்த மேற்குலகத்தை பற்றி நாங்கள் கூறுவதென்றால் இன்று சரியாக, ஆனால் நான் நினைக்கின்றேன் இப்போ ஓரளவுக்கு சிந்தித்து ஒரு நிலைமைக்கு வந்து கொண்டிருக்கின்றார்கள். உண்மையிலே அமெரிக்கா ஜனாதிபதி பைடன் அவர்களோட பல எச்சரிக்கைகளை தொடர்ச்சியாக இஸ்ரேலுக்கு கொடுத்து கொண்டிருக்கின்றார். ஆனால் இருந்தாலும் அந்த அந்த காட்டு மிராண்டித்தனமான அந்த ஆட்சியாளர் அந்த நெதன்யாகுங்கிற அந்த காட்டு மிராண்டி ஏன் அவருக்கு இந்த இரத்த வெறி பிடிச்சிருக்கிறது என்பது தான் எங்களுக்கு தெரியாமல் இருக்கின்றது. இந்த நிலைமையை தொடர்ச்சியாக சொல்லப்போனால் அந்த அவர்களுக்கு அடைக்கலம் கொடுத்தது, அடைக்கலம் கொடுத்தவர்களுக்கு எதிராக இன்று இந்த ஒரு யுத்தத்தை செய்து கொண்டிருக்கின்றார்கள். இந்த நிலைமைகளை உருவாக்கிய இந்த மேற்குலகம் இன்று ஒரு அவர்கள் ஒரு எல்லோரும் மேற்குலகம் சரியாக சேர்ந்த அமெரிக்கா உட்பட அனைத்து மேற்குலக சக்திகளும் ஒன்று சேர்ந்தால் இதை நிப்பாட்டக்கூடிய நிலைமைகள் இருக்கின்றது. தொடர்ச்சியாக அவர்களுக்கு அச்சுறுத்தல்களும் கண்டனமும் தெரிவிக்கிறதை விட நிப்பாட்டக்கூடிய ஒரு நிலைமைகளுக்கு அவர்கள் வர வேண்டும் என்பதுதான் எமது எதிர்பார்ப்பு, எமது கோரிக்கை என்று சொல்கின்றோம். உண்மையிலே நாங்கள் இந்த இடத்துல வந்து தென்னாப்பிரிக்காவை நாங்கள் உண்மையிலே அவர்களுடைய கொள்கைகள், அவர்களுடைய நிலைப்பாடு, அந்த நிலைப்பாடு மாதிரி நாங்களும் எடுக்கக்கூடிய ஒரு நிலைமைக்கு வர வேண்டும். அவர்கள் உண்மை அவர்கள் கூறியிருக்கின்றார்கள், எப்பொழுது பலஸ்தீனத்துக்கு சரியான சுதந்திரம் கிடைக்கின்றதோ அப்பொழுதுதான் எங்களுடைய தென்னாப்பிரிக்காவுக்கும் சுதந்திரம் கிடைத்ததாக நாங்கள் கருதுவோம் என்ற அளவுக்கு இன்று ஏனைய நாடுகள் வந்திருக்கின்றது. அந்த அடிப்படையில் அதை நாங்கள் பார்க்க வேண்டிய நிலைமைகள் இருக்கின்றது. அப்ப இந்த அவர்கள் கூறுகிற ஏனைய நாடுகள் துணிந்து இஸ்ரேலுக்கு எதிராகவும் அதே மாதிரி அதை ஆதரிக்கிற மேற்குலகத்துக்கு எதிராக துணிந்து ஒன்று சேர்ந்த ஒரு காலகட்டம் வந்திருக்கிறது எமது நாடு உட்பட. உங்களுக்கு தெரியும் ஐநா ஐக்கிய நாடுகள் அமைப்பில் வந்து பலஸ்தீனம் சம்பந்தமான அவர்கள் உரிமை சம்பந்தமான அந்த வாக்கெடுப்பில் 143 நாடுகள் ஆதரவாக வாக்களித்தது, அதிலே எமது நாடுகளும் எமது நாடும் ஒன்று. அப்ப அந்த கொள்கைகளுக்கு நாங்கள் இப்பொழுது வந்து எல்லோரும் அந்த நிலைமைக்கு வந்தும் ஆனால் அந்த முடிவு எடுக்கப்பட்டும் இதை அமுல்படுத்த இயலாத நிலைமைக்கு ஐக்கிய நாடுகள் அமைப்பு இருப்பது என்பதுதான் மிகவும் ஒரு ஆச்சரியமானது. அந்த இரண்டாம் உலக யுத்தத்திற்கு பிறகு இவ்வாறான ஒரு யுத்தம் ஏற்படக்கூடாது என்ற அமைப்புல தான் அந்த ஐக்கிய நாடுகள் அமைப்பு உருவாக்கப்பட்டுச்சு. ஆனா அது உருவாக்கப்பட்டது இன்று அவ்வாறான ஒரு நிலைமை வந்துவிடுமோ என்று பயப்படக்கூடிய ஒரு நிலைமைக்கு இன்று தள்ளப்பட்டு கொண்டிருக்கின்றது. அதுல தலையிட்டு இந்த ஐக்கிய நாடுகள் அமைப்பு ஒரு சரியான ஒரு முடிவுகள் எடுக்கப்பட்ட, அதாவது பலஸ்தீன நாட்டுக்கு சுதந்திரமும் அவர்களுக்கு தனி நாடு அங்கீகரிக்கின்ற அந்த முடிவோட ஆதரவாக எடுத்தாலும் அமுல்படுத்த இருக்கிறதுல எந்த அளவுக்கு அவர்களுக்குரிய அந்த நிலப்பாடுகள் இருக்கிறது என்பது எங்களுக்கு ஒரு கேள்விக்குறியாக இருக்கின்றன. அப்ப இந்த நிலைமையில இங்கு எனக்கு முதல் பேசிய கௌரவ உறுப்பினர்கள் கூறியது போல இந்த இடத்துல நாங்கள் அரசையும் எதிர்கட்சிக்கு மாறி மாறி நாங்கள் விமர்சிக்காமல் இந்த இடத்துல நாங்கள் 225 பேரும் ஒன்று சேர்ந்து ஒரு குரலை நாங்கள் கொடுக்கும் பொழுது உண்மையிலே அது ஒரு பலமான ஒரு பலமாக அமையும் என்பதுதான் என்னுடைய கருத்து. தலைமை தாங்கும் உறுப்பினர்களே, அந்த அடிப்படையில் வந்து இங்கு நாங்கள் எவ்வாறான தொடர்ச்சியாக உங்களுக்கு தெரியும் சிறுவர்கள் அதே போல பெண்கள் என்று எந்த விதமான யுத்தத்துக்குரிய நடைமுறைகள் அதுகளை எந்த விதமாகவும் கடைபிடிக்காமல் இன்று இந்த நிலைமைகள் போய்கொண்டிருக்கும் பொழுது ஒரு பெரிய ஒரு இரத்த கலரி தான் அங்கு நடந்துகிட்டு இருக்கின்றது. இவ்வாறு ஒரு அப்பாவி மக்களை இவ்வாறு ஒரு என்ன நேரடியாக அவர்களை தாக்கக்கூடியவர்களை தாக்குறதற்குரிய அதாவது அமாஸ் என்ற போராளிகள் ஒரு பக்கம் அடிக்கின்றார்கள், அவர்களை இஸ்ரேல் அடித்திருந்த அவருக்கு நேருக்கு நேர் ஒரு யுத்தம் என்றால் பரவாயில்லை, ஆனால் அங்கிருக்கின்ற அவர்கள் கடைசியாக வந்திருக்கின்ற இடங்களையும் அதே மாதிரி ஹாஸ்பிட்டல் அதே மாதிரி அந்த பொதுமக்கள் இருக்கிற இடங்களை பார்த்து தாக்கின்றார்கள். அப்ப இதை தடுக்கக்கூடிய நிலைமைகள் இல்லாட்டி இனிமே இவ்வாறான இந்த நாடுகள் உலக நாடுகள இந்த ஒற்றுமையை செயல்படுத்தக்கூடிய ஒற்றுமையை ஏற்படுத்தக்கூடிய இன்னொரு யுத்தத்தை நாங்கள் தவிர்க்கக்கூடிய இந்த நிலைமைகளை ஏற்படுத்தக்கூடிய இந்த ஐக்கிய நாடுகள் அமைப்பு ஏன் இன்னும் இவ்வாறு பாராமுகமாக இருக்கிறது என்பதனை நாங்கள் அந்த அடிப்படையில் அதற்கு நாங்கள் உண்மையிலே நாங்கள் எதிர்ப்புகளையும் கண்டனங்களையும் தெரிவித்து கூடு விரைவாக இதை இவ்வாறு தொடர்ந்து இந்த நிலைமைகள் போகும் பொழுது ஒரு அதாவது ஒரு இன அழிப்புங்கிறத விட ஒரு இந்த யுத்தம் காரணமாகவும் இந்த இவ்வாறான இந்த தாக்குதல் காரணமாகவும் ஒரு சமயம் ஒரு ஒரு சமூகம் அழிக்கப்படுறது என்பதுதான் நாங்கள் இங்கே உற்று நோக்க வேண்டியிருக்கின்றது. அந்த அடிப்படைகளில் இங்கு இதற்குண்மையிலே நாங்கள் பாராட்டலாம். இவ்வாறான நிலைமைகளில் வந்து இங்கு பல எதிர்ப்புகளுக்கு மத்தியில் இதற்கு ஒரு பகுதி காதரிக்கின்ற அதாவது ஹமாஸுக்கும் சரி பலஸ்தீன மக்களுக்கு ஆதரிக்கின்ற ஈரான் நாட்டு ஜனாதிபதி இங்கு வரும் பொழுது அவரை எமது உள்விவகாரங்களில் தலையிட்டு அதற்கு எதிர்ப்பை காட்டியிருந்தாலும் எமது ஜனாதிபதி அவர்கள் அவ்வாறான எமது நாட்டுக்குரிய நாட்டுடைய கொள்கை அடிப்படையில் நாங்கள் நடப்போம் என்று துணிந்து கொண்டு அவர்களுடைய உதவி திட்டங்கள் மூலம் செய்யப்பட்ட உமாவோயா வேலை திட்டத்தை தொடர்ந்தோட பல நாட்டுக்கு தேவையான பல ஒப்பந்தங்களை நாங்கள் கைசாத்தக்கூடிய ஒரு நிலைமைகள் ஏற்பட்டது. ஆனால் துணிச்சலான எந்த விதமான மேற்குலக நாடுகளுடைய அந்த பயமுறுத்தலுக்கோ ஏனைய அவங்களுடைய வற்புறுத்தல்களுக்கு அடிபணியாத உண்மையிலே ஒரு ஜனாதிபதி என்பதனை இந்த இடத்துல அவருக்கு கீழே நாங்கள் இன்று இருப்போம் என்பதனை இருக்கிறோம் என்பதனை கூறிக்கொள்வதில் நாங்கள் பெருமை அடைகின்றோம். அந்த அடிப்படையில் நாங்கள் எல்லோரும் சேர்ந்து குறிப்பாக இதை இவ்வாறு பார்த்து கொண்டிருக்கும் பொழுது இன்று 35,000-40,000 என்று நாங்கள் உயிரிழப்புகளை எண்ணிக்கொண்டிருக்கின்றோம். அது இன்னும் பல உயிரிழப்புகளாக மாறுவதை விட இது ஒரு ஒரு இன்னும் ஒரு மூன்றாவது ஒரு உலக யுத்தமாக மாறுவதற்குரிய சந்தர்ப்பம் ஏற்படாத வண்ணம் நினைக்கின்ற விரைவாக ஐக்கிய நாடுகள் அமைப்பு இதற்கு முடிவெடுக்கக்கூடிய நிலைமைகளை உருவாக்க வேண்டும் என்பதை இங்கு நாங்கள் கேட்டுக்கொள்வதோட தொடர்ச்சியாக நாங்கள் எமது நாடும் அதாவது இதற்குரிய பலஸ்தீன மக்களுக்கு ஆதரவானதும் அவர்களை பாதுகாக்க கூடிய அனைத்து செயல்களையும் செய்து கொண்டிருக்கின்ற எமது நாடு இன்னும் உறுதியாகவும் இன்னும் அவர்களுடைய வெளிவகார கொள்கையில் நாங்கள் இறுக்கமாக இருந்து அந்த பலஸ்தீன மக்களுக்காக அவர்களுடைய உரிமைக்காக நாங்கள் குரல் கொடுக்கிறதோட மேலதிக நடவடிக்கைகள் மேலதிக என்னென்ன செய்யக்கூடியமோ அந்த நடவடிக்கைகளை எடுக்கக்கூடிய விதத்தில் நாங்கள் செயல்பட வேண்டும் என்று கூறிக்கொள்வதோடு அதற்கு நான் முதலும் கூறியது போல இங்கு பாராளுமன்றத்தில் இருக்கின்ற 225 உறுப்பினர்களும் ஆதரவாக செயல்படலாம். இதில் ஒன்றுமில்லை, இதோ ஒரு பக்கம் ஒரு நாடு அழிக்கப்படுகின்றது, ஒரு சமூகம் அழிக்கப்படுகின்றது, சிறுவர்கள் அதே போல பெண்கள் என்று யுத்தத்தில் எந்த நடைமுறையும் இல்லாமல் கொன்று குவிக்கப்படுகின்றார்கள். இந்த அடிப்படையில் நாங்கள் இதற்கு மஞ்ச தேவையில்லை, நாங்கள் ஒன்றாக இந்த இடத்துல அவங்களை இவங்களை மாறி 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 குறை சொல்லாமல் ஒரு நிலைமையை ஏற்படுத்துறதுக்குரிய ஏற்பாடுகளை நாங்கள் செய்து எமது இந்த எதிர்ப்புகளை ஐக்கிய நாடுகள் அமைப்புக்கு அவர்களுக்கு நாங்கள் அனுப்பி அதன் மூலம் அவருடைய சரியான ஒரு செயல்பாடுகளை பலஸ்தீன மக்களுக்கான ஒரு முடிவை ஒரு முடிவுகளை அவர்கள் எடுக்கிற விதத்தில் எமது கண்டனங்களை நாங்கள் அனுப்புறதோட ஒரு அங்கு அதற்குரிய செயல்பாடுகளையும் அவர்கள் செய்ய வேண்டும் என்று இந்த சந்தர்ப்பத்தில் கேட்டுக்கொண்டது. உண்மையிலே இந்த அழிவு என்பது ஒரு மனித இனத்தை மனித குலத்தை அழிக்க நினைக்கின்ற இஸ்ரேல் அந்த நெதன்யாவுங்கிற ஒரு வெறிபடித்த மனிதன் நினைக்கின்றேன். விரைவில் அந்த நாட்டுடைய அதே மாதிரி அந்த அரசு இதற்குரிய பதிலை கூறக்கூடிய விதத்திலையும் ஏன் நாங்கள் தலைமை தாங்கும் உறுப்பினர்களே நாங்கள் ஏன் வந்து இந்த இவ்வாறான யுத்தத்தை வெறுக்கின்றோம் என்பதன் தெரிகிறவனும் நினைக்கின்றேன். இதற்கெல்லாமே அவர்கள் ஒரு நாள் இதற்கு பதில் அதாவது அவர்கள் இந்த இந்த யுத்தத்திற்குரிய காரணமாக அவர்கள் ஒரு நாள் பதில் அளிக்க வேண்டிய அவர்களுக்குரிய அவர்கள் இந்த இடத்துல வந்து பெரியோரும் அவர்களுக்கு இதன் மூலம் ஏற்பட்ட அந்த அழிவுகளுக்குரிய நிலைமைகளை அவர்கள் உணரும் வண்ணம் அதற்குரிய பதில் ஒழுங்காக அமைய வேண்டும் என்று கூறிக்கொள்றதோட இந்த ஐக்கிய நாடுகள் அமைப்பு பாராபட்சமல்லாமல் மேற்குலோகத்துக்கு மட்டுமன்று இல்லாமல் அவர்களுடைய செயல்பாடுகளை சரியாக எதிர்காலங்களில் கொண்டு போறதுக்கு விதத்தில் ஏன்னா மேற்குலோக நாடுகளில் குறிப்பாக ஒரு சில நாடுகளுடைய செயல்பாடுகளால இந்த ஐக்கிய நாடுகள் அமைப்புக்கும் மேல இருந்த நம்பிக்கையும் மக்கள் இழக்கிறாங்க. ஆனால் அவர்களுடைய செயல்பாடுகள் சரி அதை அவர்கள் ஆதரித்திருந்தாலும் இந்த அவர்களுடைய இந்த மேற்குலோக நாடுகளுடைய வற்புறுத்தல்கள் கூட அவர்கள் சில வேலை திட்டங்களை செய்ய இயலாதால அங்க இருக்கிற முடிவுகளை அமுல்படுத்த இயலாதால அதனுடைய நம்பிக்கைத்தன்மை இழப்பு என்பது எதிர்காலத்தில் இது யுத்தங்கள் பரவி கூடுதலான ஒரு அழிவை ஏற்படுத்தும் விதத்தில் இது இருக்கும் என்பதனால இதை ஒரே விரைவாக சம்பந்தப்பட்ட ஐக்கிய நாடுகள் அதே சம்பந்தப்பட்ட அமெரிக்கா மேற்குலகம் ஏனைய இதற்கு இஸ்ரேலுக்கு சார்ந்த நாடுகள் உடனடியாக அவர்களுக்குரிய ஆதரவை வாபஸ் என்று இந்த ஒரு சமாதானத்துக்கு செல்லக்கூடிய ஒரு நிலைமையை ஏற்படுத்தி தனி ஒரு பாலஸ்தீனம் உருவாகி அந்த மக்கள் நிம்மதியாக வாழக்கூடிய ஒரு சூழ்நிலையை உருவாக்குவதற்கு ஐக்கிய நாடுகள் அமைப்பு ஒத்துழைக்க வேண்டும் என்று கேட்டு நிறைவு
செய்கின்றேன்.
How many minutes do I have, Honourable Presiding Member?
You have about 6 minutes, yeah.
Thank you very much.
Hopefully you won't utilize it. Sorry.
Thank you very much for giving me this golden opportunity to discuss this very crucial issue, my dear Presiding Officer, Member. First of all, I would like to draw your attention regarding this UN report. According to this report, Israel has launched 4 protected military assault on Gaza in 2008, 2012, 2014 and 2025. Thousands of Palestinians have been killed, including many children, and tens of thousands of homes, schools and office buildings have been destroyed. The 2008 assault involved the use of internationally banned weaponry such as phosphorus gas. In 2014, over a span of 50 days, Israel killed more than 2,100 Palestinians, including 1,462 civilians, and close to 500 children. During the assault by the Israel, about 11,000 Palestinians were wounded. 20,000 homes were destroyed and 500,000 people displaced. And also I would like to take this map, my dear presiding member. When you see this map clearly, you will see here in 1917, only there were 6% Jews. When you compare, in 1948, they captured 78% of this land. So when you see clearly what happened to that Palestinian people, that they had to marginalize. I don't know what happened and what is the duty here, especially I mean this UN, United Nations, that they have a crucial duty regarding this crucial matter. But in this situation, Palestinian, they have no land and also here food and different types of their daily needs. So this is a very pathetic situation. I believe that UN has a duty like this very innocent people and the country. මම විශ්වාස කරනවා සභාපතිතුමනි මේ වෙලාවේදී එක්සත් ජාතීන්ගේ සංවිධානයේ මීට වඩා වගකීමෙන් ක්‍රියා කිරීම ඔවුන්ගේ වගකීම විය යුතු බව. නමුත් අපි දන්නවා 1917 ඉඳලා අද වෙනකන් අපි සාකච්ඡා කරනකොට ඔවුන්ගේ භූමියේ ප්‍රමාණයත් ඔවුන්ගේ ජනගහනයේ ප්‍රමාණයත් ක්‍රමානුකූලව විනාශය දක්වා ගියපු ක්‍රියාවලියක් තමයි අපි දකින්නේ. 1917 ඉඳලා අද වෙනකන් පලස්චීනයේ ඔවුන්ට තමන්ගේ භූමිය තමන්ගේ නිජ භූමිය වසර දහස් ගාණක් තිස්සේ තිබුණු භූමිය අද අහිමි වෙලා තිබෙනවා. ඒ නිසා ඔවුන් තමන්ගේ භූමිය තුලම සරණාගතයන් බවට පත් වෙලා තිබෙනවා. දහස් ගණන් මේ ජීවිත කාලේ විනාශ වෙලා තිබෙනවා. මේ බඳු වේලාවකදී ඇත්තටම ඊශ්‍රායලයට තිබෙන රැකියා ප්‍රමාණය පදනම් කොටගෙන ඊශ්‍රායලයේ අපේ තිබෙන සේවා නියුක්තිය පදනම් කොටගෙන අප විසින් වෙනත් වාසිතකා ඊශ්‍රායලය සිදු කරන මේ වගේ දරුණු සංහාරයන් පිළිබඳව රජයක් විදියට රටක් විදියට අප විසින් මේ ක්‍රියාව බොහොම සානුකම්පිතව දැකිය යුතුයි. අපි දන්නවා අපිට ඉතා වැදගත් මේ ඊශ්‍රායල් රැකියා ප්‍රමාණය ඊශ්‍රායලයේ ලැබෙන සම්පත් ප්‍රමාණය අපිට අතිශය වැදගත්. නමුත් ඒ ජීවිතවලට ඒ රැකියාවලට කිසිදු ආකාරයකින් අගතියක් පිළිබඳ කතාවක් නෙමෙයි අපි පවසන්නේ. රටක් විදියට අපිත් මේ වගේ දරුණු යුද්ධවන් වලට අහුවෙලා තිබුණා. මේ වගේ යුද්ධයන් වලින් අපි වසර 30කට අධික කාලයක් තිස්සේ අපේ රටේ ජනය බරපතල විනාශයන් ලක් වුණා. මෙම විනාශය සදාකාලිකව පලස්චීන ජනතාවට අත් වෙනවා නම් ඒ දරුවන්ට අද පාසල් යන්න පුළුවන්කමක් ඇත්තේ නැහැ. ඒ ලෙඩ්ඩුන්ට ඒ තුවාලකරුවන්ට ජීවිතේ ඉල්ලා අඬන මේ පලස්චීනයේ මිනිසුන් වෙනුවෙන් මම විශ්වාස කරනවා ලෝකයේ හැම කෙනාගේම අවධානය යොමු යුතුයි. ඇමරිකාව සහ එක්සත් ජාතීන්ගේ ක්‍රියාකලාපය අපි පරීක්ෂා කරනකොට අපි හැමෝම දන්න කාරණාවක් තමයි අගතිතායි විදියට තමයි ක්‍රියාත්මක කළ තිබෙන්නේ. අද වෙනකොට මේ පලස්චීනයේ තුල ඔවුන්ගේ භූමිය 10%කටත් වඩා අඩු ප්‍රමාණයකට අද අඩු වෙලා තිබෙනවා. ඔවුන් තැන්
කීපයකට
වෙන් වෙලා ඉන්න බව අපිට කියන්න වෙනවා. මේ බඳු අවස්ථාවකදී ඇත්තටම අපට ඊශ්‍රායලයේ සේවා නියුක්තිය පැත්තෙන් වැදගත් බව ඇත්ත. නමුත් විදේශ රැකියා පිළිබඳ කතාවෙදි මට කියන්න ඕනේ ගරු සභාපතිතුමනි, අපි දන්නවා අද වෙනකොට රුසියාවට ගියපු ඒ තරුණයන් පිළිබඳව හමුදා පටයන් පිළිබඳව අද අපට විශාල විනාශයක ඛේදවාචකයකට මුවවිට අපි ඇවිල්ලා තිබෙනවා. ඒ වගේම තමයි මියන්මාරයට අපි නිතරම කියන අප නව නිතරම අවධාරණය කරන කාරණාවේදී තවමත් 48 දෙනෙක් මුදානුගත් ප්‍රදේශවල ඉන්නවා. ඒ නිසා ගරු සභාපතිතුමනි විපක්ෂයේ විදියට අපේ කාර්යභාරය අපි විදේශ අමාත්‍යතුමාට කිව්වා. අපි එකපැත්තෙන් එතුමාට ස්තුතිවන්ත වෙනවා. මම කියනවා විපක්ෂ නායකතුමාගේ ආශිර්වාදය මේ 48 දෙනා අපට පුළුවන් මානෙකින් ඔවුන් පිළිබඳව සත්‍ය තොරතුරු ලබා ගැනීමත් ඔවුන් හැකිනම් අපට පුළුවන් උපරිම යොදවලා මෙරටට ගෙන්වා ගැනීමට කටයුතු කිරීම. ඒ සඳහා අපි උත්සාහ කරනවා. ඒ සඳහා අපි උත්සාහ කරනවා මියන්මාරයේ මියාවඩි ප්‍රදේශය ආසන්නයට අපි මේ පිළිබඳ සාකච්ඡාවකට යාමට සූදානම් ඉස්සිරිනවා. ඒ වගේම තමයි බැංකොක් වලට තායිලන්තෙ ගිහිල්ලා ඒ සාකච්ඡාවට තවත් DKBA ඒ යුද හමුදාව එක්තරා හමුදාවක් කිය ප්‍රදේශ ක්‍රියාත්මකට ඒ ප්‍රධානි සමගත් ඒ වගේම තමයි අධිකරණ අමාත්‍යවරයා සමගත් තායිලන්තයේ සාකච්ඡා කිරීමට අපි සැලසුමක් හදලා තිබෙනවා. ඒ සැලසුමට අනුව අපි විශ්වාස කරනවා සාධනීය ප්‍රතිඵල පිට ගන්න පුළුවන් වෙයි කියලා. මේකට අත්‍තරම විපක්ෂ විපක්ෂයට බොහෝ විට චෝදනා කරනවා, බඩු බෙදනවා, බොහෝ සේවා සපයනවා. මේකට විපක්ෂය කළ යුත්තේ කියලා. නමුත් මේ කාරණාව විපක්ෂ නායක සජිත් ප්‍රේමදාස මැතිතුමාට ප්‍රකාශ කළාට පස්සේ එතුමා කිව්වා, එතුමාගේ පැත්තෙන් මේ සාකච්ඡාව වලට ගිහිල්ලා මේ දරුවන් තරුණයන් බේරා ගැනීම වෙනුවෙන් අපට කරන්න පුළුවන් ක්‍රියාවලිය කරන්න, ආණ්ඩුව දිහාම බලාගෙන ඉන්නේ නැතුව ආණ්ඩුවේ සහයත් ලබාගෙන මේ මියන්මාරේ, තායිලන්තේ ඒ රටවල් දෙකට පුජ්ජලිකව සහභාගී වෙලා සාකච්ඡා වලට මේ දරුවන් මෙරටට ගෙනීම පිළිබඳව කතා කරන්න කියන ඒ අපිට පණිවිඩය දුන්නා. එනිසා මම විපක්ෂ නායකතුමාට ස්තුතිවන්ත වෙනවා. බොහෝ දෙනා ගල් ගැසුවාට මේ සේවා සම්පාදනයේ පිළිබඳව ඒ අය කවදා හරි ආණ්ඩුවක් ගන්නකම් එතුමා කරන ක්‍රියාවලියට යම් කිසි ස්තුතියක් පිරිනමන්න ඕනේ. ඒ මම හිතුවා විවේචන ලක් කළ යුතු කාරණාවක් නෙවෙයි කියලා. ඒ වගේම මේ වෙලාවේදී ඇත්තටම මේ කාරණා විතරක් කියන්නම්, ජාතික රූපවාහිනිය ස්තුතියක් කරන්න ඕනේ. ඒ AI තාක්ෂණය පාවිච්චි කරලා ඒ අය තමන්ගේ විකාශන කටයුතු කරන්න මෑතකදී උත්සාහයක් ගෙනගෙන තියෙනවා. ඒකට ස්තුතියක් ප්‍රකාශ කරනවා. ඔබතුමාට අතිරේක කාලය ලබා දුන්නාට නැවත ස්තුතියි.
ස්තුතියි ජේසියල් ඔබතුමතුමා.
ගරු මුලස්සනට මන්ත්‍රීතුමනි, විශේෂයෙන්ම ඊශ්‍රායල් පලස්තීන යුද්ධය සම්බන්ධයෙන් ගරු හකිම් මැතිතුමා ඉදිරිපත් කරපු යෝජනාව ඉතාම කාලෝච්ච වැදගත් යෝජනාවක්. විශේෂයෙන්ම කියන්න ඕනි, අද මේ වෙන විට අපි දකිනවා ඊශ්‍රායල් පලස්තීන මේ ඇතිලා තියෙන අවාසනාවන්ත තත්ත්වය තුළ ජීවිත ගණනාවක් අහිමි වෙලා තියෙනවා. විශේෂයෙන්ම යුද්ධයකදී අපි දන්නවා අපේ ඉතිහාසයේ තියෙනවා අපේ රටේ අවුරුදු 30ක යුද්ධයක අපි දැක්කා ඒ යුද්ධයේදී ගොඩක්ම අසරණ වෙන්නේ දරුවන්, ඒ වගේම කාන්තාවන්, මව්වරුන්. ඉතින් ඕනම ලෝකයේ තියෙන ඕනම යුද්ධයකදී මුලින්ම අසරණභාවයට අවාසනාවන් තත්ත්වයකට පත් වෙන්නේ දරුවෝ, කාන්තාවෝ, මව්වරු. ඉතින් ඒක ඕනම යුද්ධක ස්වභාවය. ඉතින් පැහැදිලිවම කියන්න ඕනි, මේ ඊශ්‍රායල් පලස්තීන අද ඇති වෙලා තියෙන අවාසනාවන් තත්ත්වය තුළ මේ වෙන විට දරුවන්, මව්වරුන්, කාන්තාවන් විශාල ඉතාමත් අවාසනාවන් තැනකට පත් වෙලා තියෙනවා. එයාගේ මානව හිමිකම් උල්ලංඝනය වෙලා තියෙනවා විතරක් නෙමෙයි, ජීවිත වශයෙන් ගත්තාම ජීවිත 35,000ක් විතර අහිමි වෙලා තියෙනවා. මෙතෙන්දී අපි පැහැදිලිවම කියන්න ඕනි, මේ ඊශ්‍රායල් පලස්තීන මේ අලුත් තත්ත්වයේ ඇති වෙන්න හේතුව තමයි හමාස් සංවිධානය විසින් ඊශ්‍රායල්ට එල්ල කරපු ඉතාමත් භයානක ත්‍රස්තවාදී ප්‍රහාරය. අපි ඒක පැහැදිලිව කියනවා. මොකද මේ ඉතාමත් මේ එල්ල කරපු අවාසනාවන්ත ත්‍රස්තවාදී ප්‍රහාරය නිසා තමයි මේ වර්තමාන තත්ත්වය උදා වෙලා තියෙන්නේ. හැබැයි ඒකෙදී අපි පැහැදිලිවම කියන ඊශ්‍රායලයට මේ ත්‍රස්තවාදී සංවිධානයක් එල්ල කරපු ප්‍රහාරය ඉස්සරහට දාලා මේ වෙනකොට ඇති වෙලා තියෙන තත්ත්වය තුළ දරුවන් සහ මව්වරුන්, කාන්තාවන්, ඒ වගේම සිවිල් වැසියන් ගණනාව ජීවිතක්ෂරපත් වෙලා තියෙනවා. මේ අමාශ්‍රවන් තත්ත්වය තමයි අපි අද මෙතන කතා කරන්නේ. ඉතින් කොහේ හිටියත් අපි දන්නවා මේ යුද්ධයකට සම්බන්ධ නැති දරුවන්, සිවිල් වැසියන්, කාන්තාවන් මේ අයගේ මේ ඇති වෙලා තියෙන තත්ත්වය තුළ මේ වන විට එක්සත් ජාතිකයේ සංවිධානයේ සම්බන්ධ කරලා තියෙන යම් යම් මානව හිමිකම් සම්බන්ධව යෝජනා වලට එහා ගිහිල්ලා මේක අවාසනාවන්ත ලෙස ඊශ්‍රායලය කටයුතු කරනවා කියන එක අපි පැහැදිලිවම කියන්න ඕනේ. ඉතින් ඒ සම්බන්ධයෙන් රටවල් ගණනාවක්, ශ්‍රී ලංකාව විතරක් නෙමෙයි රටවල් ගණනාවක් තමන්ගේ කනගාටුව ප්‍රකාශ කරනවා. මම හිතන කනගාටුව ප්‍රකාශ කළා මදි. විශේෂයෙන්ම එක්සත් ජාතික සංවිධානයේ යම් යම් තීන්දුව තීරණ ගන්නවා. නමුත් ඒවා ක්‍රියාත්මක වෙන්නේ නැති තැනටපත් වෙලා තියෙනවා. ඒ සම්බන්ධව අපි කනගාටු වෙනවා. විශේෂයෙන්ම මේකෙදී පලස්තීන ජාතීන්ට තමන්ගේ මව්බිම සම්බන්ධයෙන්, තමන්ගේ උපන් බිම සම්බන්ධයෙන් ඒ අයට තියෙන ඒ අපි හැම කෙනාටම තියෙන තත්ත්වය ඒ පලස්තීන ජාතීන්ට තිබිය යුතුයි කියන තැන අපි ඉන්නවා. ඉතින් ඒ තත්ත්වය තුළ අද ඒක එයාට අහිමි වෙලා තියෙනවා. දවසින් දවස, දිනෙන් දින තමන්ගේ ජීවිතය පිළිබඳ තියෙන බලාපොරොත්තු කඩ වෙලා තියෙනවා. ඉතින් මේක ඉතාමත් අවාසනාවන්ත තත්ත්වයක්. ඉතින් මේ අවාසනාවන් තත්ත්වේ අපි රටක් හැටියට අපි අද වර්තමානයේ අද ලෝකයේ දියුණු වෙලා තියෙනවා. නමුත් දියුණු වුණාට අපි බැලුවාම යම් යම් ස්ථානවල පැවතින දැන් රුසියාව, ඒ වගේම යුක්‍රේනයේ තියෙන යුද්ධය බැලුවත් දැන් ඒ වගේම තමයි මේ ඊශ්‍රායලයේ පලස්තීන යුද්ධයේ දීර්ඝ කාලයක ඉඳලා මේ පැවතින තත්ත්වය තුළ
මනුස්සය හැටියට අපි බැලුවාම අපි කොතනද ඉන්න කියන තත්ත්වයට පත්වෙලා තියෙනවා. විශේෂම කියන්න ඕන අද මේ ශ්‍රී ලංකාවේ පුරවැසියන් ගණනාවක් ඊශ්‍රායල තුළ තමන්ගේ රැකියා අවස්ථාවලට සහභාගි වෙලා තියෙනවා. ඒතර ඒ අයටත් අද තමන්ගේ ජීවිත සම්බන්ධයෙන් මේ යුද්ධයක් තියෙන අවස්ථාවේ විශාල ප්‍රශ්න ගණනාවකට භාජන වෙලා තියෙනවා. ඒ වගේම ඊශ්‍රායල් පලස්තීන යුද්ධය තුළ අපි දන්නවා මැද පෙරදිග අපේ රටේ විශාල පිරිසක් රැකියාවල නිරත වෙලා ඉන්නවා. ඉතින් මේ යුද්ධයේ දිග්ගැසිලා දිගින් දිගටම මේක ගියාම මේක තවත් ව්‍යාප්ත වුණොත් අපි දන්නවා අද ඉරානයත් මේකට මැදිහත් වෙලා තියෙනවා. ඉතින් එහෙම වුණාම අපිට විශේෂයෙන්ම අපි යනි රටකට අපේ රටේ විශාල පිරිසක් මැද පෙරදිග රැකියා ක්ෂේත්‍රයේ නිරත වෙලා ඉන්නවා. එමුනම් මේවා දිගින් දිගටම ඉස්සරහට ගියාම එක පැත්තකින් පලස්තීන ජාතීන්ට පලස්තීන දරුවන්ට පලස්තීනයේ මව්වරුන්ට පලස්තීනයේ කාන්තාවන් වෙන අසාධාරණ වගේම අපි වගේ රටවල් වල ජීවත් වෙන ඒ ප්‍රදේශවල මැද පෙරදිග ගිහිලා රැකියා කරන ඊශ්‍රායල් ගිහිලා රැකියා කරන ඒ අයටත් අද විශාල ප්‍රශ්නයක් බවට පත් වෙලා තියෙනවා. අපි දැක්ක හමාස් සංවිධානයකින් පහර දෙන අවස්ථාවේ ඊශ්‍රායලයට අපේ සහෝදර සහෝදරියන් කීප දෙනෙකුට තුවාල වුණා, කීප දෙනෙක් ජීවිතක්ෂයට පත් වුණා. ඒ ඊශ්‍රායලේ වැඩ කරන අය. ඉතින් ඒ නිසා මේ ගෝලීය තත්ත්වය තුළ අපිට මේවා බලපාන්නේ නැහැ කියලා අපිට නිශ්ශබ්දව ඉන්න බෑ. ඒ නිසා අපි විශ්වාස කරනවා හකින් මැතිතුමා ගෙනාවු යෝජනාව ඉතාමත් වැදගත්. වැදගත් යෝජනාවක්. මොකද මේවා සමතකයට පත් කරගන්න තරට
ඒවා
අපේ අදහස් ඉදිරිපත් කළ විශේෂයෙන්ම ප්‍රජාතන්ත්‍රවාදී රටක් හැටියට අපි පාර්ලිමේන්තුවල අපි දකිනවා අද ආණ්ඩු පක්ෂයෙන් සහ විපක්ෂයෙන් කතා කරපු හැම කෙනාව මේ තත්ත්වය ගැන හොඳ පැහැදිලි තත්ත්වකින් කතා කරා. ඒ ගැන අපි එක පැත්තකින් සතුටු වෙනවා. මිනිස්සුය හැටියට අපි අද ලෝකේ ඇවිල්ලා තියෙන මේ තත්ත්වයත් එක්ක මිනිස් ජීවිත විශේෂයෙන්ම ජනතාවගේ ජීවන අයිතීන් එහෙම නැත්නම් එයාලගේ මානව අයිතීන් සම්බන්ධයෙන් අද මේ පාර්ලිමේන්තු තුළ දෙගොල්ලම එක හා සමානව කතා කිරීම පිළිබඳව අපි එක පැත්තකින් සතුටු වෙනවා. මොකද ඒක තමයි විය යුත්තේ. ඉතින් ඒ නිසා පලස්තීන ජනතාවට සාධාරණීකරණය කරන්න අපි රටක් හැටියට අපි ජාතියක් හැටියට ඒ සඳහා යම් මැදිහත් වීමක් යම් බලපෑමක් කරන්න මේ අපි කතා කරපු කාරණා ඉවහල් වෙනවා නම් ඒක ඉතාමත් වැදගත් කියලා ප්‍රකාශ කරමින් හකින් මැතිතුමා ගෙනාවු යෝජනාවට පක්ෂව අපේ සහය ලබා දෙනවා කියලා ප්‍රකාශ කරමින් වේලාව ලබා දීම පිළිබඳව මුලසුනේට අපේ ගෞරව ප්‍රකාශ කරමින් මා වචන සුවල්පේ අවසන් කරනවා.
ස්තුතියි ડોક્ટર හර්ෂ ඩිසිල්වා.
Sir, before
order, please.
Sir, before I speak, I have a privilege matter to raise.
Okay.
අපේ සාවරණියෝග 121 යටතේ රජයේ මුදල් පිළිබඳ කාරක සභාවට අපි කැඳවලා තිබුණා තනත්තන් කිහිප දෙනෙක්. ඒකේ 7/121 රජයේ මුදල් පිළිබඳ කාරක සභාව විසින් යම් තනත්තන් කැඳවීමට සහ ලියකිය විලිහා වාර්තා ගෙන්වා ගැනීමට බලය තිබිය යුතුයි කියලා මේකේ තියෙනවා.
That's right.
මම කාරණාව සම්බන්ධයෙන් කතා කරන්නේ නැහැ. නමුත් අපිට ඊයේ ලැබිලා තිබ්බා අපේ කාර්යාලයට මහජන ආරක්ෂක අමාත්‍යාංශයෙන් ලියුමක් ජ්‍යෙෂ්ඨ සහකාර ලේකම් අස්සම් කළා තිබුණා. ඒක කියලා තිබුණා ලේකම් පී.වී. ගුණතිලක, අතිරේක ලේකම් කරුණාරත්න මහත්මිය, ප්‍රධාන මූල නිලධාරී පතිරණ මහත්මය, නීති නිලධාරී උපසිරි මෙනවිය සහ පෙරේරා උපපොලිස් පරීක්ෂක ලේකම්තුමාගේ පුද්ගලික සහකාර කියන පුද්ගලයෝ අද අපේ කමිටුවට එනවා කියලා. ඊළඟට ආගමන විගමන දෙපාර්තමේන්තුවෙන් එවලා තිබුණා ලියුමක් ඊයේ මිස්ටර් එච්.ජේ. ඉලුක්පිටිය කන්ට්‍රෝලර් ජෙනරල්, ඉමල් ගුණවර්ධන ඇඩිෂනල් කන්ට්‍රෝලර් ජෙනරල්, පී. ජයසිංහ චීෆ් අකවුන්ටන්ට්, ගුණතිලක ඇසිස්ටන්ට් ඩිරෙක්ටර් IT කියන කට්ටිය සම්බන්ධ වෙනවා කියලා මුදල් කාරක සභාවේ අපේ දෙවැනි දවස අපි ඔවුන් සමග සාකච්ඡා කරමින් හිටියේ. IBS, GBS, VFS කියන ආයතනයට මේ වීසා ලබා දීම සම්බන්ධයෙන් අපි ඒ සම්බන්ධයෙන් සාකච්ඡා කරමින් හිටියා. අද තමයි දෙවැනි දිනේ තිබුණේ. අපි මාධ්‍යයට කිසි දෙයක් කියලත් නැහැ. අපි ඒ සම්බන්ධයෙන් අපේ වෘත්තීය භාවය රැකගෙන මේවත් කටයුතු කරා. නමුත් අතිශයෙන් මේ කනගාටු වෙනවා මොවුන් කිසි කෙනෙක් අද ආවේ නැහැ පාර්ලිමේන්තුවට. ඊයේ හන්දාවේ 6 මාර්ට මට කතා කළා සමාවෙන් WhatsApp මාර්ගයෙන් පණිවිඩයක් කියවලා තිබුණා ලේකම්තුමියට අපේ පාර්ලිමේන්තුවේ එවලා තියෙනවා ඔවුන්ට එන්න හැකියාවක් නැහැ කියලා. මේ ඔවුන් 2012 ඔෆිස් එක මාරු කරා. ඒ නිසා ෆයිල් වගේක් හොයාගන්න අමාරුයි. එනිසා එන්න විදියක් නැහැ කියලා 2016 ද කොහෙද 2016 පිළිගන්න පුළුවන් කාරණාවක් නෙමෙයි හන්දාවේ හතහමාට තමයි මම WhatsApp එක දැක්කේ මං කිව්ව නෑ එහෙම බෑ අපි දිනේ දාලා තියෙනවා කරුණාකර එන්න කියලා දිනේ දැම්මේ ලේකම්තුමාගේ ඕන කමට තමයි ඒ දිනේ දැම්මේ නැත්නම් පාර්ලිය ඇමතුමාට බෑ කියලා ඊයේ තමයි දිනේ දාලා තිබුණේ ලේකම්තුමාට තමයි අවශ්‍ය උනේ අද කරන්න ඒක කරා අපි එතකොට මේක සම්පූර්ණයෙන්ම වරප්‍රසාද කඩවීම පාර්ලිමේන්තුවට තමයි සම්පූර්ණ බලය තියන්නේ මේ සම්බන්ධයෙන් ක්‍රියාත්මක වෙන්න. එතකොට පාර්ලිමේන්තුවට කැඳෙව්වහම නිලධාරියට නැවිත් ඉන්න හැකියාවක් නැහැ. හැකියාවක් ඒ කියන්නේ ඉල්ලන්න පුළුවන් අපිට වෙන දවසක් දෙන්න කියලා. ඒක සාධාරණව සාකච්ඡා කරන්න පුළුවන්. ඕන තරම් එහෙම කරලා තියෙනවා. නමුත් හැන්දෑවේ හතහමාරට කියන්න බෑ. අපේ ඔෆිස් එක මාරු කර අවුරුදු 6කට කලින් ෆයිල් හොයාගන්න බෑ කියලා. මොකද අපි වැදගත් දෙයක් ගැන සාකච්ඡා කරා. ඉතින් ඒ නිසා මම අතිශයෙන් කනගාටු වෙනවා අතිශයෙන් කනගාටු වෙනවා මේ මේ මෙය වරප්‍රසාද සම්බන්ධයෙන් ගැටලුවක් හරි ඉතින් ඒ නිසා මම කමිටුවත් එක්ක සාකච්ඡා කළා කමිටු සමාජිකයන්ගේ එකඟතාවය මත ඊළඟ පියවර ගන්නවා තනි නමුත් මෙවැනි දේවල් සිද්ධ විය නොහැකි මේ පාර්ලිමේන්තුවේ මේක ජනතා මුදල් පිළිබඳ ප්‍රශ්නයක් අපි සාකච්ඡායන් කොහොමද නැවෙත් ඉන්නේ
Doctor, as you know, I'm also a member of the Public Finance Committee. Since that we are debating a adjournment, you'll have to raise this at the next parliamentary session in the morning.
Parliament to wahala ne jamanda ne apni dhan ne vidhar parliament to me maase kanda van ne hai.
No, 22nd we are.
Ek apni dhan mat kala ne ne.
No, it was spoken about in the morning.
ඕගොල්ලෝ බිස්නස් කමිටියේ සාකච්ඡා
කරන කෙනෙක්ව
හරියට ඒව දන්නේ නැහැ. උඹට ප්‍රිවිලේජ් ප්‍රශ්නයක් ඕන වෙලාවක උද්ගත කරන්න පුළුවන්. මං මගේ බබ කමිටුවේ සභාපතිව හැටියට ප්‍රිවිලේජ් ප්‍රශ්න කියන්නේ. ඒකට බාධා කරන්න එපා. ඔබතුමා අපිව දන්නලා නැහැනේ 22 දා පාර්ලිමේන්තුව හම්බෙනවයි කියලා.
So this is the matter of the business committee.
Thank you sir. That's all I wanted to say. But this cannot go on. Officials are responsible for public money. Okay.
Yes.
Thank you, sir.
No, people who are here, the MPs that are here, also are members of the Public Finance Committee. So this is a serious matter. So I will refer it to the Honourable Speaker, but and I'll also ask him to raise it on the 22nd.
No, I want you to, sir, please have a meeting with the Honourable Speaker.
We'll do that.
This is the first time. මේ ඉතිහාසයේ මම දන්න අපේ කමිටුවේ පළවෙනි පාර මේ වෙලා
තියෙනවා.
ඔය මේ මොකක් හරි
කන්සෙප්ට්
අසනීප වෙලා නම් මොකක් හරි වෙලා නම් කමක් නැහැ. එක්කෙනෙක්වත් ඇවිල්ලා නැහැ.
Clearly it's a content of parliament. So
අතිරේක ලේකම් මේ එක්කෙනෙක්වත් ඇවිල්ලා නැහැ. එක පුද්ගලයෙක් ඇවිල්ලා නැහැ. Right.
Sir,
thank you. I just want to make just one major point. You see on the 10th of May the general assembly approved the motion to make Palestine an observer with more powers than it used to have which means that it cannot only now vote but they can now participate in debates and so on this was the resolution was had 143 countries in favor only 9 countries were opposed to it and 25 countries abstained this goes to show that there is global backing for what this people are asking for right so I don't want to go into great detail because there was so much debated here today but terrorism is emanating from a state It is like the World War II. And what is ironic about it is Jews were persecuted in the Holocaust. It is happening again. And apartheid happened in South Africa. It's happening in the Middle East. As responsible human beings around this world, we all have to stand behind justice what is right and what is wrong the only reason why Palestine is not a member a full member of the United Nations is because the United States vetoed the resolution to make it a full member. I just want to mention that in this process of attempting to become a full member of the UN, in the Security Council, of the 15 countries, 12, including Russia, China, France, and Japan, voted in favor of this resolution, while the United Kingdom and Switzerland abstained. Only the United States vetoed this resolution. While it is true that we are talking of a two-state solution, Honorable Chair, what does it mean in practice? We have to have a practical two-state solution. Is it that some countries, well, particularly the United States, I'm sorry to say, because United States is a country that I like and is a global leader. Is it vetoing this resolution because it thinks by making it a full member of the UN, it will then have the status of being a or creating the two-country solution? So I think it is time for the U.S. to speak to its colleagues in the Security Council, and when it is put up for a vote for the umpteenth time, next time, to look at it from a point of equality of all people, and I hope that they will see facts as they are to be seen. Thank you very much, Mr. Chairman.
Order, please. Honorable Madhuri Tarangi. Order, please. Honorable Vasanthiya, to the chair. Before I yield the chair, I want to mention to Honorable Harsha that this is a serious violation of standing orders and privileges. So I will refer it to the Honorable Speaker, but under standing orders, you will have to raise it on Tuesday morning before the main business, as Parliament is adjourned and this is an adjournment debate that's going on. I checked on the standing orders. Order, please. Honorable Vasanthiya to the chair.
Honorable Madhuri Vitana.
Karu Sabhapathumani, Bhoma Stuti Velawak Labadima Sambandhi Mata Velawa Kopanna Thiyenawada?
Vinadi 15ak thibena Obathumata.
Sabhapathumani, ada dawase me Garu Sabhavedi Rauf Hakim Mathuma visin ඉදිරිපත් කරපු යෝජනාව සම්බන්ධයෙන් පක්ෂ විපක්ෂ සියලුම මන්ත්‍රීවරු තමන්ගේ අදහස් ඉදිරිපත් කළා. ඇත්ත වශයෙන්ම ස්වාධීන රටක් විදිහට අපි බටහිර රටවල් වලින් ආසියාවේ රටවල් සමග ඒ වගේම මුස්ලිම් රටවල් සමග ඉතාමත් සුහදව ඉහළ වෘත්තීය මට්ටමේ රාජතාන්ත්‍රික සම්බන්ධකම් පවත්වන රටක්. එතකොට අපි ස්වාධීන රටක් විදිහට ඒ වගේම විනයගරුක රටක් විදිහට මේ ඕනෑම රටක සිද්ධ වෙන ඒ විනය විරෝධී ඒ වැනත ත්‍රස්තවාදී ක්‍රියා සම්බන්ධයෙන් අපි රටක් විදිහට රජයක් විදිහට බොහෝ අවස්ථාවල හෙලා දැකලා තියෙනවා. මොකද අපිත් වසර 30ක දරුණු මිලේච්ඡ ත්‍රස්තවාදී ප්‍රහාරයකට ලක් වෙච්ච රටක්. ඒ නිසා අපේ රටේ මිනිස්සුන්ට අලුතෙන් මේ ත්‍රස්තවාදීන් ගැන එහෙම නැත්නම් අන්තවාදීන් ගැන අලුතෙන්ම කියා දෙන්න අවශ්‍ය නැහැ. මොකද අපි මෑතකදී දැක්කා ඉතා බිහිසුණු ලෝකයේ ප්‍රථම වතාවට එකම අවස්ථාවකදී බිහිසුණු මරාගෙන මැරෙන ත්‍රස්තවාදී ප්‍රහාරයක් පාස්කු ඉරිදා ප්‍රහාරය පාස්කු දින ප්‍රහාරය තුළින් මුළු ලෝකයේම අපේ රටේ අවධානය ගත්තා. හැබැයි අපි දැක්කා පහුගිය කාලයේදී බොහෝ රටවල් තමන්ගේ හයිය උරගා බලන්න විවිධාකාරව අරියාදුකං අඩත්තේත්තම් අහිංසක රටවල් වලට එල්ල කරනවා. ඒ වගේම සමහර රටවල් තමන්ගේ පැවැත්ම වෙනුවෙන්, තමන්ගේ දේශපාලනය වෙනුවෙන්, තමන්ගේ ආර්ථික කටයුතු වෙනුවෙන්, තමන්ගේ බලය වෙනුවෙන් යම් යම් ත්‍රස්තවාදී කණ්ඩායම් පෝෂණය කරනවා, යම් යම් අන්තවාදී කණ්ඩායම් පෝෂණය කරනවා, ඒ වගේම අන්තවාදී ඉගැන්වීම් සමාජගත කරනවා. ඒක අපි පහුගිය කාලේ පුරාවටම අපේ රටේ දැක්කා, අදත් අපි දකිනවා, හෙටත් අපිට දකින්න සිද්ධ වෙනවා. නමුත් මෙය අද සමාජ පිළිලයක් විදිහට, එහෙම නැත්නම් පිළිකාවක් විදිහට මේ අන්තවාදය, මේ ත්‍රස්තවාදය මුළු ලෝකෙ පුරා වෙලාගෙන අවසන්. එහෙමනම් අර මට කලින් කතා කරපු කතික මහත්තුරුන් අපේ මන්ත්‍රීතුමන්ලා ඇමතිතුමන්ලා කීප දෙනෙක් මේ එක්සත් ජාතීන්ගේ ප්‍රඥප්ති ගැන, ලෝකයේ තියෙන එක එක එකගතාවන් ගැන, එක එක සම්මුතීන් ගැන කතා කළා. හැබැයි ඒ සම්මුතීන් ඒ ගොඩනැගිලිවල වහලයට තියෙන සාකච්ඡාවකට පමණයි සීමා වෙලා තියෙන්නේ. අපි දැක්කා පසුගිය කාලයේදී ඉතා ඉහළ දැනුමත් තියෙන උගත් මුස්ලිම් අන්තවාදී තරුණයින් ගුවන් යානා වලින් ගිහිල්ලා ප්‍රහාර දෙනවා. අපි දැක්කා ඇමරිකාව එක්සත් ජනපදයේ ලෝක වෙළඳ මධ්‍යස්ථානයේට අතිශය දරුණු ප්‍රහාරයක් එල්ල කළා. දහස් ගාණක් අසරණ මිනිසු ජීවිතක්ෂයට පත් වුණා. ඒ වගේම අපි දැක්කා පසුගිය කාලයේදී ඊශ්‍රායලයේ ඒ සංගීත සම්දර්ශනයක් නර්මමින් සිටි ඒ යුදෙව් ජාතිකයෝ අහිංසක තරුණ තරුණියන් විශාල පිරිසක් හමාස් අන්තවාදී ත්‍රස්තවාදීන් විසින් ඝාතනය කළා. ඒකට ප්‍රතිප්‍රහාර විදිහට ඊශ්‍රායලයත් තමන්ගේ ජනතාව වෙනුවෙන් ප්‍රහාරයක් එල්ල කරන්න පටන් ගත්තා හමාස් අන්තවාදීන්ට. හැබැයි ඒ අන්තවාදීන්ට එල්ල කරපු ප්‍රහාරයෙන් මේ වන විට මහා විශාල ව්‍යසනයක් විනාශයක් වෙලා තියෙනවා. ඉතින් මං හිතන්නේ අපිට මේ ත්‍රස්තවාදය ගැන අන්තවාදීන් ගැන හොඳ අත්දැකීමක් තියෙන රටක් විදිහට අපි කොපමණ ඉල්ලීම් කරත් අපි රටවල් මේ වෙනුවට විශාල ප්‍රමාණයක් මේ යුද්ධය නවත්තන්න, එහෙම නැත්නම් මේකට මැදිහත් වෙන්න කටයුතු කරලා තියෙනවා. නමුත් ඒ එසේ සිද්ධ වෙන්නේ නැහැ. අපි මේ පාර්ලිමේන්තුවේ අද මේ දේ කතා කළාට මේ දේ සිද්ධ වෙන්නේ නැහැ. මොකද මම පැහැදිලිවම අද මේ මුළු ලෝකෙම වෙලාගත්ත මේ මුස්ලිම් අන්තවාදය ගැන මගේ බලවත් විවේචනයක් තියෙනවා. මොකද මේ මුස්ලිම් අන්තවාදී කණ්ඩායම් මේ වන විට අවුරුදු 2500 ඉතිහාසයේ තියෙන අපේ රටත් විකෘති කරන්න පටන් ගන්න තියෙනවා. මොකද අපි දැක්ක පහුගිය කාලයේදී දීඝවාපිය සම්බන්ධයෙන් නඩු කියලා තමයි දීඝවාපියේ මේ ප්‍රශ්නේට මැදිහත් වුනේ. ඒ වගේම මුහුදු මහා විහාරය, ඒ වගේම පසුගිය කාලයේ අපේ ඒ ඉතිහාසය සම්බන්ධ ස්ථාන ආක්‍රමණය කරලා එක එක අන්තවාදී අදහස් එක්ක, එක අන්තවාදී මතවාදත් එක්ක අපේ ඒ ඉතිහාසය විනාශ කරන්න මේ අන්තවාදීන් කටයුතු කරලා තියෙනවා. ඒ වගේම අද සාමකාමී මුස්ලිම් රටවල් වලටත් අද ලොකු අභියෝගයක්, එහෙම නැත්නම් ලොකු ප්‍රශ්නයක් බවට පත් වෙලා තියෙනවා මේ නිව් ටෙරරිසම් එක, එහෙම නැත්නම් නව ත්‍රස්තවාදී අදහස්. මොකද ඒ තරම් විකෘති වූ අන්තවාදයක් අද මුස්ලිම් අන්තවාදයක් ලෝකෙ පුරා ව්‍යාප්ත වෙලා තියෙනවා. ඒ වගේම අද ඒ අන්තවාදයට උත්තර දෙන්න ඒ රටවල් විසින් යම් යම් යුද්ධමය තත්ත්වයන්ට පෙළඹිලා තියෙනවා. දැන් අපි දැක්ක පහුගිය දවස්වල ඊශ්‍රායල සහ ඉරානය අතරත් යම්කිසි යුද්ධමය තත්ත්වයක් ඇතිවීමින් ආරම්භ වුණා. හැබැයි සභාපතිතුමනි, මේ කාරණාව මේ විදියට ලෝකෙ පුරා ව්‍යාප්ත වුණොත්, මේ විදියට මේ රටවල් අතර තියෙන මේ ගැටුම්කාරී තත්ත්වය ඇති වුණොත් විශේෂයෙන්ම අපි වගේ රටවල් වලට මෙහි විශාල බලපෑමක් ඇති වෙනවා. ආර්ථිකම වශයෙන් විශාල බලපෑමක් ඇති වෙනවා. සමාජීය වශයෙන් විශාල බලපෑමක් ඇති වෙනවා. ඒ වගේ අපේ රට තුලත් අභ්‍යන්තරයේ ඒ අන්තවාදී කණ්ඩායම් වලට උත්තේජනය ලැබෙන්න තියෙන ප්‍රවණතාවයක් තියෙනවා. ඒක නිසා මම හිතන්නේ අපි රටක් විදිහට මේ ගැන මීට වඩා හොඳින් අවබෝධ කරගෙන විශේෂයෙන්ම අනිත් රටවල් වල ප්‍රශ්න විසඳන්න කලින් අපේ රටේ අනාගතයේ ඇති වෙන්න තියෙන මේ බිහිසුණු තත්ත්වය ගැන අපි මීට වඩා මැදිහත් වෙන්න ඕන. මොකද අපි විශේෂයෙන්ම අපේ අනිකුත් සහෝදර රටවල් ගැන අපි කනගාටු වෙන්න ඕන. ඒ රටවල ජනතාවට මේන විට වෙන්න තියෙන පීඩනය ගැන, ඒ වෙන්න තියෙන ව්‍යසනය ගැන අපි කනගාටු වෙන. ඒ වගේම ජනාධිපතිතුමා මැදිහත් වෙලා ඒ සම්බන්ධයෙන් යම් ආධාර උපකාර ලබා දෙන්න, ඒ සම්බන්ධයෙන් ජාත්‍යන්තර ප්‍රජාවත් එක්ක කතා කරන කටයුතු කළා තියෙනවා. අද වෙන විට මෙන්න මේ කාරණාවෙන් ඔබට ගිහිල්ලා අපි අනාගතයේදී අපේ රටටත් මේ අන්තවාදී එහෙම නැත්නම් විහරු මතවාද සමාජගත වෙලා මේ රටට හානියක් වෙන එක ගැනත් මීට වඩා විශේෂ අවධානයක් යොමු කරන්න. මොකද මම මේ පාර්ලිමේන්තුවෙන් ඉල්ලා සිටින විශේෂයෙන්ම මෙන්න මේ කාරණාව. මොකද අද අපේ සමහර මුස්ලිම් මන්ත්‍රීවරුන්ට ඇමතිවරුන්ට ලොකු වගකීමක් තියෙනවා. උගත් ඔබ සියලු දෙනා ඉතා උගත් බුද්ධිමත් පිරිස් විදියට මේ අන්තවාදී අදහස් තියෙන පිරිස් තරහ වෙයි කියලා බයට, එහෙම නැත්නම් ඔවුන්ගෙන් මැතිවරණ වලට, එහෙම නැත්නම් ඔබගේ ඡන්දයට යම් කිසි ප්‍රශ්නයක් වෙයි කියලා ඔබ ගොඩක් වෙලාවට මේ අන්තවාදී අදහස් සමාජගත වෙන එක වළක්වන්න කටයුතු කරන්නේ නැහැ. අන්තවාදී උගන්වීම් වළක්වන්න කටයුතු කරන්නේ නැහැ. අපි දැක්කා විජේදාස රාජපක්ෂ මැතිතුමා මේ පාර්ලිමේන්තුවේදී මේ මුස්ලිම් අන්තවාදීන් විදේශ රටවලට ගිහිල්ලා මේ සම්බන්ධකම් පවත්වනකොට, ඒ පුහුණු වීම වෙනකොට, එය පාර්ලිමේන්තුවේ කතා කරාට පස්සෙත් කතා කරනකොටත් ඒ සම්බන්ධයෙන් අපේ සමහර මුස්ලිම් නායකයෝ කිව්වේ මේ සංහිඳියාවට බාධාවක් වෙන දේවල් කතා කරන්න එපා, එහෙම දෙයක් මේ රටේ නැහැ කියලා. හැබැයි ඒ ඒ එහෙම කතා කරලා හරියටම අවුරුද්දක් දෙකක් යනකොට ලෝකෙම බිහිසුණු දරුණු මරාගෙන මැරෙන ත්‍රස්තවාදී අන්තවාදී සිදුවීමක් පාස්කු ප්‍රහාරය හරහා සිද්ධ කරා. ඉතින් මං හිතන්නේ අපි දේශපාලඥයෝ විදිහට මෙන්න මේ අන්තවාදීන්ව පෝෂණය කරන විදිහට, මේ අන්තවාදීන්ට රුකුල් දෙන විදිහට, අන්තවාදීන්ගේ සහයෙන් දේශපාලනය කරන්න යෑම තුළ තමයි අද අපේ රටටත්, ඒ වගේම බොහෝ බටහිර රටවල් වලටත්, බොහෝ මුස්ලිම් රටවල් වලටත් මේ ඉරණම අත්විඳලා තියෙන. සමහර වෙලාවට තමන් පෝෂණය කරපු අන්තවාදී කණ්ඩායම් අවසානයේ රටවල් වලට, එහෙම නැත්නම් ඒ ආණ්ඩුව වලට පාලනයක් කරගන්න බෑ, කන්ට්‍රෝල් කරගන්න බෑ. ඒ වගේම මේ සභාවේදී මතුවන සමහර කාරණාවලින් වැදගත්ම කාරණාව තමයි මේ තාක්ෂණය, විශේෂයෙන්ම AI ටෙක්නොලොජි එක, ආටිෆිෂියල් ඉන්ටෙලිජන්ට් ටෙක්නොලොජි එක, ඒ කෘතිම බුද්ධිය පාවිච්චි කරලා අනාගතයේදී මේ රටේ විතරක් නෙවෙයි මුළු ලෝකෙම මහා දැවැන්ත විනාශයක් වෙන්න ඉඩ තියෙනවා. මොකද අද වෙන විට මේ දියුණු රටවල් බොහෝ විට ඒ තමන්ගේ ඒ අවශ්‍යතා ඉෂ්ට කරගන්න මෙන්න මේ තාක්ෂණය පාවිච්චි කරන. හැබැයි මේ තාක්ෂණයේ සීමාව කොතනද කියලා අද හොයාගන්න බැරි තැනකට ඇවිල්ලා තියෙනවා. අද බොහෝ වෙලාවට අපි දැක්ක දෙයක් තමයි මේ අහිංසක මිනිස්සු මැරෙන්නේ මේ ආයුධ වලින්, එමණද යුද්ධ ටැංකි වලින් ගිහිල්ලා නෙමෙයි, ඒ තාක්ෂණිකව, එම නැත්නම් ඒ AI තාක්ෂණය පාවිච්චි කරලා, පරිගණක තාක්ෂණය පාවිච්චි කරලා, එමණ ඩ්‍රෝන තාක්ෂණය පාවිච්චි කරලා ඒ ත්‍රස්තවාදීයෝ අන්තවාදීයෝ මිලිටරි ගෲප් වලට කිසිම හානියක් නොවන විදියට, නමුත් තාක්ෂණය පාවිච්චි කරලා අසරණ මිනිස්සු දහස් ගාණක් ජීවිතක්ෂයට පත් කරන්න පුළුවන් තත්ත්වයකට අද සමාජ වටපිටාවක් හදලා තියෙනවා. ඉතින් මේ අභියෝගය මං හිතන්නේ සාකච්ඡා කළ යුතු එක්සත් ජාතීන්ගේ සංවිධානය මීට වඩා මේ දියුණු වෙන තාක්ෂණය, දියුණු වෙන පරිගණක තාක්ෂණය, දියුණු වෙන තොරතුරු තාක්ෂණය, දියුණු වෙන කෘතිම බුද්ධිය පිළිබඳ තාක්ෂණය ඉරක් ගහලා අපි කොතනින්ද ඒක සීමාව තියෙන්නේ කියන එක. එහෙම නොවුනොත් මේ සීමාවක් නැතුව මුළු ලෝකෙ පුරා පැතිරෙන්න ගියොත් මිනිස්සු මහා විනාශයකින් මේ ලෝකය ඉවර කරනවා. ඉතින් ඒක නිසා අපි දැක්කා ඒ පලස්තීන ජනතාව අද මහා දුකට වේදනාවට පත් වෙලා තිනවා. නමුත් ඒ තැනට මේ ඒ රටවල් ගේන තැනට බොහෝ රටවල් මේ අන්තවාදී කණ්ඩායම් උසිගන්නමින් පෝෂණය කරමින් ඒ අයව ඒ තැනට ගේන්න මග පෙන්නුවා, පාර කැපුවා. ඒ පාර කපල අවසානයේ ප්‍රතිඵලය මොකද? සමහර අද මුස්ලිම් රටවල් වලටත් ඒ අන්තවාදී කණ්ඩායම් පාලනය කරගන්න බැරි තැනට ගිහිල්ලා. අද සමහර මුස්ලිම් රටවල්, ප්‍රබල රටවල් තමන්ගේ ග්‍රහණය මිදිච්ච අන්තවාදී කණ්ඩායම් වලට කණ්ඩායම් කරන ලොකු ඒ රටවල වලට අභියෝගයක් තියෙන බව ඒ රටවල් වල ඒ යම් යම් සාකච්ඡාවල්දී අපිට පේනවා. ඉතින් ඒක නිසා අද Taman පෝෂණය කරපු මේ අන්තවාදී කණ්ඩායම් Tamanටත් කන්ට්‍රෝල් නැති තැනකට ගිහිල්ලාද තාක්ෂණය පාවිච්චි කරලා ඒ වගේම සමාජ සම්බන්ධකම් පාවිච්චි කරලා මේ වගේ විනාශයක් අපරාධයක් කරන තැනට අද ආවත් තවමත් අපිට කනගාටුව එක්සත් ජාතික සංවිධානය හෝ වෙනත් ප්‍රබල ඒ සංවිධාන ඒව ගැන මැදිහත් වෙන්නේ නැහැ. හැබැයි ඒ සංවිධාන අපේ රටේ කිසියම් ඉතා සුළු දෙයකටත් විශාල ප්‍රචාරයක් දෙමින් ඒවා හෙලා දකිමින් ඒවට ලොකු ප්‍රචාරයක් දුන්නත් මේ අහිංසක ජනතාවට වෙන ඒ පීඩනය සම්බන්ධයෙන් තමන්ගේ මුනිවත රකින්නවා. ඒ වගේම තමයි අපි පසුගිය කාලේ පුරාවටම දැක්කා ඒ ඇමරිකාවට එල්ල කරපු ඒ මිලෙච්ච අන්තවාදී ප්‍රහාරය ඒ ත්‍රස්තවාදී ප්‍රහාරය නිසා ඒ ඇමරිකාවේ කොච්චර තාක්ෂණයේ දියුණු වුණාද
කොච්චර දෙකක් තිබෙනවා
විනාඩි
දෙකක් තිබෙනවා
ඔබතුමා කොච්චර ඒ අයගේ ආරක්ෂක පද්ධතිය දියුණු වුණත් මේ ත්‍රස්තවාදීන් තමන්ගේ දැනුම පාවිච්චි කරලා තමන්ගේ ඒ උපක්‍රම පාවිච්චි කරලා ඒ වගේම නවීන තාක්ෂණය පාවිච්චි කරලා මේ සමාජයට ඒ ඇමරිකානු සමාජයට විශාල විනාශයක් ඇති කරා. ඒ වගේම ඇමරිකාවට එහෙම ප්‍රහාරයක් එල්ල කරන්න පුළුවන් නම් අපේ රටවල් වලට කවර කතාද සභාපතිතුමනි? ඒක නිසා විශේෂයෙන්ම අපි කතා කරන්න ඕන කාරණාව තමයි අපි මේ අන්තවාදය මොන ආගමේ වුණත් මොන ජාතියේ වුණත් අන්තවාදීන්ව පෝෂණය කරන අන්තවාදීන් එක වැඩ කරන ඒ ක්‍රමය නවත්තලා අපි මෙන්න මේවට අවශ්‍ය පියවර ගන්න ඕනේ. මොකද මම අවස්ථා කීපකදීම මේ කරු පාර්ලිමේන්තුවේ ඉදිරිපත් කරා මේ නිව් ටෙරරිසම් එක ගැන එහෙම නැත්නම් නව ත්‍රස්තවාදය ගැන. අද වෙනකොට මේ නව ත්‍රස්තවාදය සමාජය පුරා මේ සම්පූර්ණයෙන් පැතිරිලා ඉවරයි. අද පුංචි දරුවන්න ඒ අය සමහර විට මුස්ලිම් වෙන්න ඕනේ නැහැ, ඒ අය බුද්ධාගමේ වෙන්න ඕනේ නැහැ, ඒ වගේ ඒ අය කතෝලික වෙන්න ඕනේ නැහැ. පරිගණකය තුලින් එහෙම නැත්නම් පරිගණක යම් යම් වැඩසටහන් තුලින් එහෙම නැත්නම් ඒ සොෆ්ට්වෙයාර් තුලින් එහෙම නැත්නම් පරිගණක ක්‍රීඩා තුලින් ඒ දරුවන්ගේ මොළේ විකෘති කළා, ඒ වගේ අන්තවාදී සිතුවිලි ඒ සමාජගත කළා, ඒ අය මගින් මහා විනාශයක් කරන්න පුළුවන් මට්ටමට බොහෝ කටයුතු සිද්ධ වෙමින් පවතිනවා. හැබැයි අපි රජයක් විදියට මේ ගැන අධ්‍යයනය කළා තියෙනවද? අපි රජයක් විදියට මෙන්න මේ කාරණා පිළිබඳ අවබෝධ කරගෙන මේවට අවශ්‍ය ක්‍රියාමාර්ග ගන්න සැලසුම් කළා තියෙනවද කියන එක ගැන මට ලොකු ගැටලුවක් තියෙනවා. මොකද ආරක්ෂක අමාත්‍යාංශය එහෙම නැත්නම් අපේ රටේ ආරක්ෂා භාර බලධාරීන් මීට වඩා මේ අන්තවාදීන් ගැන සැලකිලිමත් වෙන්න ඕන. මොකද ඉතා පැහැදිලිවම අපේ රටේ සංස්කෘතිය අපේ රටේ ඉතිහාසය විකෘති කරමින් මේ මුස්ලිම් අන්තවාදයක් මේ රට තුල පැතිරීගෙන යනවා. එය ඉතා සියුම් විදියට මේ සමාජගත වෙලා තියෙන එක නිසා මම විශේෂයෙන්ම අපේ මම ආදරණීය මුස්ලිම් නායකවරුන්ගෙන් මුස්ලිම් පක්ෂවලින් මුස්ලිම් ඒ ප්‍රධානීන්ගෙන් ඒ පක්ෂවල ප්‍රධානීන්ගෙන් ඉල්ලා සිටිනවා ඔබගේ දේශපාලනය කරන්න. හැබැයි කිසිම වෙලාවක මුස්ලිම් අන්තවාදීන් ඒ මුස්ලිම් ත්‍රස්තවාදී අදහස් තියෙන ඉගැන්වීම් තියෙන කරන පුද්ගලයන් එක්ක සම්බන්ධකම් පවත්වන්න එපා. ඔවුන්ට එරෙහිව ඔබගේ හඬ නගන්න කියන එකත් මා ඉල්ලා සිටිනවා. බොහොම ස්තුතියි.
තැන්කියු. අනුබල අලි සහීර් මවුලානා, you have 5 minutes.
බිස්මිල්ලාහිර් රහ්මානිර් රහීම්. இஸ்ரேல் பாலஸ்தீன யுத்தம் தொடர்பான தீர்மானம் சம்பந்தமாக முஸ்லிம் காங்கிரஸின் தலைவர் கௌரவ சட்டத்தரணி ரவுப் ஹக்கீம் அவர்கள் இன்று இந்த பிரேரணையை இங்கு ஒத்திவைப்பு மூலமாக கொண்டு வந்திருக்கின்றார். இஸ்ரேல் என அழைக்கப்படும் குடியேற்றக்கார காலனித்துவ நிரபரி அரசை உருவாக்க பாரிய அளவிலான நில அபகரிப்பிற்கு பாரிய மனித படுகொலைக்கும் விட்டு சென்ற பாலஸ்தீனர்களுக்கு எதிரான கொடூரமான இன சுத்திகரிப்பு நடத்தப்பட்ட அந்த சம்பவத்தினை அந்த அழிவினை என்று அழிவு என்று சொல்லப்படுகின்ற நக்பா எனும் அந்த நிகழ்வினை தான் நாம் நாளை மே 15 அன்று நினைவு கூறுகின்றோம். இந்த இன சுத்திகரிப்பு நிகழ்த்தப்பட்டு கிட்டத்தட்ட 75 ஆண்டுகள் உருண்டோடிய போதிலும் இன்றும் இரண்டாம் நக்பா என் கண்முள் நடந்து கொண்டிருக்கின்றது. எகிப்து கத்தார் யுத்த நிறுத்த முன்மொழிவுக்கு ஹமாஸ் சம்மதம் தெரிவித்துள்ள போதிலும் தனது தேவைப்பாடுகள் நிறைவேற்றப்படவில்லை என இஸ்ரேல் அறிவித்துள்ளதால் இஸ்ரேல் ஹமாஸ் சமாதான பேச்சுவார்த்தை திடீரென முடிவுக்கு வந்துள்ளது. காசாவுக்கு தெற்கே ரஃபா நகரில் இஸ்ரேல் தொடர்ந்தும் தாக்குதல் நடத்தி வருகிறது. 70க்கும் அதிகமானோர் 70% அதிகமானோர் காசாவைச் சேர்ந்த பெண்கள் மற்றும் குழந்தைகள் உட்பட இஸ்ரேல் நடத்தி வரும் நிற ஒதுக்கல் நடவடிக்கைகள் உச்சகட்டமாக 34,000 மேற்பட்ட பாலஸ்தீனியர்கள் படுகொலை செய்யப்பட்டிருக்கின்றார்கள். காசா பகுதிக்கான உணவு மற்றும் நீர் விநியோகங்கள் முற்றுகையிடப்பட்ட நிலையிலே இஸ்ரேலிய அரசாங்கத்தால் கட்டவழ்த்து விடப்பட்ட பயங்கரவாத செயல்களாலேயே இது ஏற்படப்பட்டிருக்கின்றது என்று உலகில் சர்வதேச சட்டத்தினையும் ஒழுங்கையும் பேணி வரும் அமைப்பான ஐக்கிய நாடுகள் சபையின் கோரிக்கைகளையும் இஸ்ரேலிய அரசு புறக்கணித்து அனைத்து மக்களின் உரிமைகளை பாதுகாக்கும் நோக்குடன் 75 வருடங்களுக்கு முன்னர் வரையப்பட்ட சர்வதேச மனித உரிமைகள் பிரகடனத்தையும் அதாவது 1949 ஏற்றுக்கொள்ளப்பட்ட 4 ஜெனீவா சம வாயங்களையும் இஸ்ரேல் மீறி வந்திருக்கின்றது. பாலஸ்தீனர்களை ஒடுக்கும் பிரதான சக்தியான இஸ்ரேலிய அரசுக்கு மேற்குலக அரசாங்கங்கள் அளித்து வரும் ஆதரவு உண்மையிலேயே வேதனை ஏற்படுத்துகின்றது. இஸ்ரேல் ஹமாஸ் யுத்தம் சம்பந்தப்பட்ட தரப்பினருக்கும் உலகின் ஏனையோருக்கும் பெரும் துயரத்தை ஏற்படுத்தியுள்ள இந்த நேரையில் அந்த உடனடியாக போர் நிறுத்தத்தை அமுல் நடத்துமாறும் அப்பாரிய அழிவுகளை நிறுத்துமாறும் தாக்குதல் நடத்தப்படுவதை நிறுத்துமாறும் பாதிப்புறு நிலையில் உள்ளவர்களுக்கு பாதுகாப்பை வழங்குமாறும் பணைய கைதிகள் அனைவரதும் பாதுகாப்பான திரும்பலை உறுதிப்படுத்துமாறும் இஸ்ரேலுக்கும் பாலஸ்தீனுக்கும் ஏனைய பிராந்தியங்களுக்கும் சமாதானத்திற்காக இராஜதந்திர உறவுகளை மீண்டும் கட்டியளிப்புமாறு வினயமாக வேண்டித்தான் இன்றே நாம் அனைவரும் இங்கே பேசிக் கொண்டிருக்கின்றோம். இந்த சூழ்நிலையில் தான் மேற்கத்தைய தேசிய நாடுகளை பாரபட்ச முறையில் செயற்படுமாறும் அடக்கு முறையாளர்களின் துயர்படுகின்ற உக்ரைன் மற்றும் பாலஸ்தீனத்திற்காக கைகொள்ளப்படும் மனித உரிமை நியமங்களில் 2 வித்தியாசமான நிலைப்பாடுகளை பயன்படுத்த வேண்டாம் எனவும் நாங்கள் இங்கு வலியுறுத்துகிறோம். இஸ்ரேல் கட்டுப்பாட்டுக்குள் கொண்டு வரப்பட வேண்டும் என்பதை வலியுறுத்துவதுடன் மனிதாபிமானமற்ற வகையில் காசாவில் உள்ள அப்பாவி பொதுமக்களுக்கு தொடர்ச்சியான துன்பங்களை கொடுத்து சர்வதேச சட்டம் மற்றும் சர்வதேச மனிதநேய சட்டம் ஆகியவற்றின் மீறி போர் நிறுத்தத்திற்கான சர்வதேச அழைப்புகளை திடீரென நிறுத்துவதற்கு இஸ்ரேல் அனுமதிக்கப்படக்கூடாது என இங்கு வலியுறுத்த விரும்புகிறேன். காசாவில் பலஸ்தீன குடிமக்களுக்கு மனிதாபிமான உதவிகளை வழங்குவதை வசதிப்படுத்துவதற்காக சர்வதேச மனிதநேய சட்டத்தின் கீழான கடப்பாடுகளை இஸ்ரேல் பின்பற்ற வேண்டும் என இங்கு முன்வைப்பதில் நாங்கள் கடமைப்பட்டிருக்கின்றோம். பாலஸ்தீன உறுப்புரிமைக்கு தகுதியுடையது என்பதை அங்கீகரித்து ஐக்கிய நாடுகள் சபையில் பாலஸ்தீனத்திற்கு முழு அங்கத்துவம் வழங்க வேண்டும் என்ற கோரிக்கைக்கு அமைவாக முன்வைக்கப்படுகின்ற ஐக்கிய நாடுகள் சபையின் பிரேரணையை நிறைவேற்றுவதற்கு நாங்கள் ஆதரவு அளிக்க வேண்டும். இவ்வாறான சாதகமான முறையில் மீள் பரிசோதனை செய்வதற்காக ஐக்கிய நாடு பாதுகாப்பு சபைக்கு காரணத்தை பரிந்துரைக்கும் ஐக்கிய நாடு தீர்மானத்திற்கு ஆதரவை நாங்கள் எமது நாட்டிலிருந்தும் உறுதிப்படுத்த வேண்டும். இந்த இஸ்ரேல் பாலஸ்தீனம் 1967 எல்லை மருங்கே ஜெருசலத்தினை அவற்றின் தலைநகரமாக கொண்டு சமாதானமாகவும் பாதுகாப்பாகவும் நிறைவேற்ற இரு நாடுகள் தீர்வுக்கு ஆதரவு நாங்கள் தெரிவிக்க வேண்டும். எனவே கௌரவ தலைவர் அவர்களே, மேற்கூறிய காரணங்களை உடனடியாக போர் நிறுத்தம் ஒன்றினை உறுதிப்படுத்துமாறும் சுதந்திரமும் இறைமையும் கொண்ட பலஸ்தீனம் தாவிக்கப்படுவதை உத்தரவாதப்படுத்துமாறும் ஐக்கிய நாடுகள் பொதுச்சபை, பாதுகாப்பு சபை, சர்வதேச நீதிமன்றம் அல்லது சர்வதேச குற்றவியல் நீதிமன்றம் போன்ற இருக்கும் அனைத்து வழிகள் மூலமாகவும் சர்வதேச சமூகத்தினை இப்பாராளுமன்றம் வேண்ட வேண்டும் என்று கேட்டுக் கொள்கின்றேன். The enchantment of peace in Palestine is not just a mere aspiration. It is a fundamental necessity for the well-being of peace and prosperity for the people living in the region for decades. The Israel has created conflict which has caused Palestine people suffering untold hardship, violence, displacement, leaving a trial, destruction and despair its wake. The cycle of hatred and retaliation has only perpetuated the cycle of violence, deepening wounds and creating further division among the people who are living in the region. So having said that, you know, since the state minister is here, he is very kind enough to listen to all our speeches. So the most important things, you know, we must make sure on behalf of our country, make sure immediate ceasefire being implemented in that region. Thank you. Thank you.
Thank you.